તારીખ 9/10/1987 પૂજ્ય બેનશ્રીના વચનામ્રત બોલ નંબર 199 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 154
માત્ર ચૈતન્ય દરબારમાં જ ઉપયોગને લગાડી દે ચોક્કસ પ્રાપ્તિ થશે છે. આ વચન તો મુક્ષુજીને પ્રેરણાત્મક છે. અસ્તિ અને નાસ્તિથી શું કર્તવ્ય છે એ વાત કહી છે. મુખ્યપણે તો જ્ઞાનીનું સ્વરૂપ, એથી વિરુદ્ધ એવું જે અજ્ઞાનીનું સ્વરૂપ, એ વિશેની સમીક્ષા કરી છે. વિસ્તારવાળો બોલ છે એટલે એ સિવાયના બીજા વિષય પણ એની અંદર આવે છે. એમાં પ્રથમ પ્રેરણા કરી છે કે જીવને અટકવાના જે અનેક પ્રકાર છે એ બધામાંથી પાછો હોય. અટકવાના પ્રકાર અનેક છે, અથવા હજાર ગમે જીવ ભૂલો પડે છે, એવી દશામાં એ ભૂલો પડે છે કે જે દશામાં એ ભૂલો પીડ્યો છે એની એને ખબર પડતી નથી કે ખબર પડતી નથી. કરવું શું આ પ્રશ્ન થાય છે. એક તો પોતે અનાદિથી ભૂલેલો છે, એમાં વિતરાગ દેવગુરુ શાસ્ત્ર મળ્યા, સત્પુરુષ મળ્યા, એટલે કે સાચો રાહ દેખાડનાર મળ્યા. એ સાચો રાહ દેખાડનાર મળ્યા જીવને પણ એવી ભાવના થઈ કે આવા નિમિત્તો મળ્યા છે તો હું પણ એમના રસ્તે, એમના ચીંધેલા રસ્તે ચાલું. તો પણ ભૂલવાના જે, અટકવાના જે અનેક પ્રકાર છે એ પ્રકારમાં ક્યાંક ને ક્યાંક જીવ અટકી જાય છે. કોઈ પણ પ્રકારમાં ન અટકે એ માટેની એક માસ્ટર કી જેને કહેવામાં આવે એ આ વાત કરી કે માત્ર ચૈતન્ય દરબારમાં જ ઉપયોગને લગાડી દે. અનંત ગુણનું નિદાન, ચૈતન્ય સ્વરૂપ, સાક્ષાત પરમેશ્વર પદ પોતે છે ત્યાં ઉપયોગને લગાવ, ત્યાં ઉપયોગને લગાવવા માટે સર્વ ઉદ્યમ કર, એક જ લક્ષ્ય કાર્ય કર, તો ક્યાંય ભૂલો પડીશ નહીં. વિચારણીય વિષય એ છે કે શાસ્ત્રની અંદર એવી પણ અનેક પડખાથી વાતો આવે છે કે મુમુક્ષુ જીવને પણ એની ભૂમિકા અનુસારના શુભરાગ હોય છે. એક બાજુથી શુભરાગનો નિષેધ કરે, બીજી બાજુથી એમ કહે કે એની ભૂમિકા અનુસારનો શુભરાગ ન આવે તો તે મુમુક્ષુ, તે મુમુક્ષુતાની ભૂમિકાનો ત્યાગ કરે છે, આગળ વધવાનો પ્રશ્ન રહેતો નથી. ત્યારે એની ભૂમિકા અનુસારના શુભરાગો આવે એમાં અટકે નહીં, એટલા માટે એમ કહ્યું કે એનો નિષેધ છે. આવ્યા વગર રહે નહીં ને એનાથી કાર્યસિદ્ધિ થાય નહીં. એમ ગુરુદેવ શ્રી એક વાત કહેતા, નિમિત્ત ઉપાદાનનો વિવાદ ચાલ્યો કે નિમિત્તથી તો કાર્ય હરગિજ થાય નહીં અને નિમિત્ત વગર પણ કાર્ય થાય નહીં. એક સાથે બે વાત કહેતા, નિમિત્તથી એ નહીં અને નિમિત્ત વગર પણ નહીં. પરસ્પર વિરુદ્ધ વાત તો કેવી રીતે થાય છે, આ એક સમસ્યા થઈ પડે છે. અને આવી વાત કોઈ ઊંડી હોવાને લીધે અનાદિથી જીવને લક્ષમાં આવી નથી. એનું કારણ એ છે કે આવી વાત કોઈ અંદર ઊંડી વાત છે. એટલે એમ કહ્યું કે ચૈતન્ય દરબારમાં યોગને લગાડવા માટે એ જ લક્ષ્ય, એ લક્ષ્ય તારા પરિણામમાં જે કાંઈ શુભ પરિણામ અથવા ભૂમિકાને યોગ્ય પરિણામ થશે તો તું અટકીશ નહીં. કેમ કે તારે તારા સ્વરૂપમાં જ ઉપયોગને લગાવવો છે, એ હેતુને એ પ્રયોજનને તું છોડ્યા વિના પ્રવર્તે છો તો ભૂલ થવાનો સંભવ નથી. અને એ પ્રયોજન ચૂકાઈ ગયું તો ભૂલ થયા વિના ભાગ્યે જ રહેશે. ભૂલ તો ક્યારે થઈ જશે તને ખ્યાલ નહીં આવે. અહીંયા તો ખાલી માર્ગદર્શન આપ્યું છે એમ નહીં, પણ ખાતરી પણ આપી છે કે જો આ પ્રકારે તું ચૈતન્ય દરબારમાં ઉપયોગને લગાડવા માનના લક્ષ્યે પ્રયત્ન કરીશ, પ્રયત્નની સફળતા નહીં થાય ત્યાં સુધી શુભ ભાવ આવશે, અથવા પરિપૂર્ણ દશા નહીં થાય ત્યાં સુધી શુભ ભાવ આવશે તો પણ તને અટકવાનું બનશે નહીં, ને તારા સ્વરૂપની પ્રાપ્તિ નિયમથી અવશ્ય થશે જ, નહીં થાય એમ બનશે નહીં. ખાતરીબંધ વાત કરે છે, ગેરેન્ટેડ વાત છે. ચોક્કસ પ્રાપ્તિ થશે જ, તારો પ્રયત્ન તારા હિતને અર્થે હોય અને તને પ્રાપ્તિ ન થાય એવું કદી બને નહીં. આ સ્પષ્ટ વાત છે. ચૈતન્ય દરબાર એટલે જેમ દરબારમાં અનેક શ્રીમંતો, અનેક દરબારીઓ વૈભવ હોય છે, રાજાના દરબારને વૈભવ હોય છે, એમ ચૈતન્ય અંદરથી વૈભવ, વૈભવથી ભરેલો પદાર્થ છે. ચૈતન્યને અનંત વિભૂતિઓ, અલૌકિક અનંત વિભૂતિઓથી ભરેલો પદાર્થ છે. એવો એ વિભૂતિથી ભરેલો પદાર્થ છે કે એને સન્મુખ થઈને જોનાર છે એ જોવામાં થંભી જાય છે. આખા જગતને એકવાર એ વિસ્મૃત કરી જાય છે અને ચૈતન્યની વિભૂતિને જોવામાં એ ખોડાઈ જાય છે, ઉપયોગ થંભી જાય છે, રોકાઈ જાય છે. એવો અદ્ભુતથી અદ્ભુત વૈભવશાળી પદાર્થ છે. એટલે તો 47 શક્તિઓના પ્રવચનોનું નામ આત્મવૈભવ આપ્યું. આત્માનો એ વૈભવ છે અને ખરેખર વૈભવ જ છે, એમાં કાંઈ પ્રશ્ન નથી. ચોક્કસ પ્રાપ્તિ થશે જ એમ કરીને એમ કહ્યું છે કે તારો પ્રયત્ન નિષ્ફળ નહીં જાય. અમે અમારા અનુભવથી કહીએ છીએ કે યથાર્થ પ્રયત્ન કરનારને એનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી. ત્રણેય કાળને વિશે, ભૂતકાળમાં કોઈ નિષ્ફળ ગયા નથી, વર્તમાને જતા નથી, ભવિષ્યમાં કોઈ હશે નહીં. હાજર હોય એટલી વાત છે, હાજર છે એટલું તો નહીં, પણ એ કારણ પરમાત્મા, હાજરા હજુર પરમાત્મા એના દરવાજાને ખખડાવે છે. ખોલ દરવાજો, તારે દર્શન કરવા આવે તો હું ઊભો છું, અનાદિથી ઊભો છું, અનંતકાળ ઊભો રહેવાનો છું, ઊભો રહેતા હું થાકીશ નહીં, એટલું સામર્થ છે. આમ છે, ખખડાવે જ છે. હા, વ્યક્ત જ્ઞાન છે, દરવાજો ખખડાવે છે, ખલાસ થઈ ગયો, પછી કોઈ આરો વારો નથી. એટલે દર્શન મોથી જ્ઞાન મૂંઢાય છે. એ જ્ઞાનને મૂંઢાવાનું આ એક જ મોટું કારણ છે દર્શન મો. અને એ દર્શનનો કેમ ન થાય, એ દર્શનનો કેમ ન વધે, એ દર્શનનો કેમ ગળે, એના જ બધા ઉપાયો લેવામાં આવે છે. ખરેખર તો બીજી વિધિ એ પણ ઇનડાયરેક્ટલી પણ એ જ વાત છે. એટલે વ્યવહારની કોઈ વાત કરી હોય તો એમાં પણ એ જ વાત છે. નિશ્ચયમાં તો એ વાત છે જ, ચોખ્ખે ચોખ્ખી ખુલ્લમ ખુલ્લી, પણ વ્યવહારમાં પણ એ જ વાત કરી છે, બીજી વાત કરી નથી. જેમ કે એમ કહ્યું કે તું સ્વાધ્યાય, નિત્ય સ્વાધ્યાય કર, સત્શાસ્ત્ર નો નિત્ય સ્વાધ્યાય કર, સત્પુરુષ નો તું સમાગમ કર, તો એમાં શુભાવ કરાવવા માટે નથી વાત કરી. પણ એ ભૂમિકામાં તને એ ભાવ આવવો જરૂરી છે, અને એ ભાવ આવતા એ એમાં નહીં અટકતા દર્શનમાં કેમ ગળે એ વિષય ઉપર તારું લક્ષ્ય જોવું જોઈએ, અને એ અનુસાર તારી પ્રવૃત્તિ હોવી જોઈએ એમ વાત છે. અનંત અનંત કાળથી અનંત જીવોએ આવી જ રીતે પુરુષાર્થ કર્યો છે, માટે તું પણ આમ કર. અનંત અનંત કાળથી, અનાદિ અનાદિકાળથી તું થતા આવે છે ને, સીધો ધર્માત્માઓ અનાદિકાળથી થતા જ આવે છે. અનંત અનંત કાળથી અનંત જીવો થયા, એ સર્વ જીવોએ આવી જ રીતે પુરુષાર્થ કર્યો છે, આ જ પ્રકારે પુરુષાર્થ કર્યો છે, બીજા પ્રકારે પુરુષાર્થ કર્યો નથી. ચૈતન્યમાં ઉપયોગને લગાવવાનો પુરુષાર્થ કર્યો છે, એક જ વાત છે. માટે તું પણ આમ કર, તને તારી ભૂમિકાના પરિણામો આવશે, પણ યથાર્થતા હશે તો તને અટકવાનું કારણ બનશે નહીં. ભૂમિકા અનુસારના શુભાશુભ ભાવો આવવા એક વાત છે, ને એમાં અટકી જવું તે બીજી વાત છે. શ્રીમદજી આત્મસિદ્ધિમાં કે ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજમાન. એક ગાથાની અંદર કેટલું માર્ગદર્શન છે કે જેના ચિત્તમાં પરપદાર્થને રાગથી વિરક્ત થવું નથી, ઉદાસીન થવું નથી, પરપદાર્થનો અને રાગનો રસ જેને છોડવો નથી, ચિત્ત એટલે એનો અભિપ્રાય, એવો જેનો અભિપ્રાય નથી, એવું જેનું વલણ નથી, એને આત્મજ્ઞાન થવાનો કોઈ પ્રશ્ન નથી. એને સમ્યક આત્મજ્ઞાન ન થાય એટલે એને સમ્યક દર્શન ન થાય. અને એવા હેતુથી ત્યાગ વૈરાગમાં ન આવે, અને બાહ્ય ત્યાગ વૈરાગને જ સર્વસ્વ માનીને, ધર્મ માનીને, ધર્મનું કારણ માનીને અટકી જાય, તો અંદરમાં જે સ્વરૂપના લક્ષ્ય ત્યાગ વિરાગ કરવાનો હતો એનું ભાન ભૂલી જાય છે, એ જ રસ્તો ચૂકી જાય છે.
બરોબર,
એ તો ત્યાગ વિરાગનો દ્રષ્ટાંત લીધો છે, પણ એવી જ રીતે સ્વાધ્યાય આદિમાં પણ સમજી લીધું. આપણે સ્વાધ્યાયની મુખ્ય પ્રવૃત્તિ છે એમાં એ રીતે સ્વાધ્યાય છે તે આત્મભાન કરવા માટે છે, સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં અટકવા માટે. મેં કેટલા કલાક કર્યો, કેટલું વાંચ્યું, કેટલા પાના વાંચ્યા, કેટલા સમય સુધી વાંચ્યું, કેટલું કામ કર્યું એ પ્રશ્ન નથી. અંદરમાં આત્મભાન થવા માટે આ સ્વાધ્યાય કરતા કરતા મારો પ્રયત્ન ચાલ્યો કે નહીં, અને ચાલ્યો તો કેવી રીતે ચાલ્યો, આ એની જાગૃતિનો વિષય અને આ એના સંશોધનનો વિષય થઈ પડવો જોઈએ. નિત્ર જેમ ત્યાગ વિરાગ બાહ્ય ક્રિયાનું ખોખું છે, એમાં સ્વાધ્યાય પણ એક બાહ્ય ક્રિયાનું ખોખું થઈ પડશે. માલ વગરનું ખોખું, બારદાન, ખોખું એટલે બારદાન, એમાં કાંઈ માલ હોતો નથી, પ્રયોજન ચૂકાઈ ગયું. અને છાપા એટલા માટે વાંચે છે કે છાપામાં બે પરસ્પર વિરુદ્ધ વાત આવે. એક જગ્યાએ એમ સમાચાર આવે કે ફલાણાએ આમ કર્યું, બીજી જ કોલમમાં એમ સમાચાર આવે વિરુદ્ધ કે એની સામે ફલાણાએ આમ કર્યું, સમજા? બે નું છાપે, વીપીસિંહ નું છાપે ને રાજીવ ગાંધી નું પણ છાપે. એમ ઘણા ના પરિણામ છાપા જેવા હોય છે, બધાને પાર્કિંગ આપે, એને એક છાપાની રૂપમાં આપે છે ને એક પાર્કિંગ પ્લેસની રૂપમાં આપવામાં આવે છે. તમારી ગાડી રૂપિયો આપ્યો એટલે તમારી ગાડી ઉભી રહેવા દો, બીજો રૂપિયો આપ્યો એટલે તમારી ગાડી ઉભી રહેવા દો, એવું થઈ જાય છે. એટલે પ્રયોજનનું લક્ષ્ય જ હોતું નથી એમાં. જ્યાં પ્રયોજનની સિદ્ધિ ક્યાં થાય છે કે પ્રયોજનનું લક્ષ્ય નિરંતર રહે છે. જેમ વેપાર કરનાર વેપારીને નફાનું નુકસાનનું લક્ષ્ય સદાય રહે છે, ચાહે માલ ખરીદ કરે, ચાહે માલ વેચે, ચાહે નામું લખે, ચાહે નાણાં વ્યાજે લાવે કે ચાહે નાણાં ધીરે, ગમે તે પ્રકારની પ્રવૃત્તિમાં વિધવિધ પણ હોય છે, પ્રયોજનમાં સળંગપણે એક જ સરખું પ્રયોજન હોય છે, પ્રયોજનમાં વિધવિધ પણ ક્યાંય આવતું નથી. તો અહીંયા સ્વાધ્યાય થાય કે પૂજા થાય, જિનેન્દ્રના દર્શન કરવામાં આવે કે કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ ભૂમિકા અનુસારને આવશે સામે, પંચકલ્યાણના પ્રસંગો આવશે, ગમે એ પ્રસંગો આવશે, તો એ પ્રસંગોની અંદર આત્મલાભ સિદ્ધિ કે આડકતરી રીતે મારો ક્યાં છે, બસ એના ઉપર એનું પરિણામ ઘડે છે. એના ઉપર એ લક્ષ્ય એ રસ્તો પકડે છે. એ લક્ષમાં હોય તો એનો રસ્તો બરાબર છે, એ લક્ષમાં ન હોય તો પ્રયોજન ચૂકાઈ ગયો, એ અટકી ગયો અથવા ઊંધે રસ્તે ગયો, બેમાંથી એક અવશ્ય થાય ને થાય. કાંઈ ફેર નથી, બેમાંથી કાંઈ ફેર પડતો નથી. એ તો કાલે રાત્રે ચર્ચામાં એ વાત નીકળી હતી. ગુરુદેવ એમ કહે છે કે જેણે શાસ્ત્રમાંથી તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો, શાસ્ત્રને સત્સંગને નિમિત્તે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો, એ પછી અંદરમાં જો અંતર્મુખ થવાનો, સ્વસન્મુખ થવાનો પ્રયત્ન કરવામાં ન લાગે તો એ જે અભ્યાસમાં પ્રાપ્ત થયેલું જે જ્ઞાન, એ જ્ઞાનમાં જવાબદારી ઊભી થાય છે કે આ સમજીને તું અંતર્મુખ થવાના પ્રયત્નની શરૂઆત કરી છે કે નહીં. જો તે પ્રયત્નની શરૂઆત કરી છે, એ લક્ષ્ય બરાબર જળવાઈ રહ્યું છે, તો તને શુષ્કતા નહીં આવે, તો તને જે અટકવાના અનેક પ્રકાર છે એમાંથી કોઈ પ્રકાર નહીં આવે, નહીતર કોઈને કોઈ પ્રકાર ઊભો થઈ જશે, હું અટકી જઈશ, હું ગેર રસ્તે ચડી જઈશ, આ પરિસ્થિતિ થાય છે. એટલે શાસ્ત્ર સ્વાધ્યાય કરવા એમને, શાસ્ત્ર સ્વાધ્યાય કરવા કરનારને આ વાતની જવાબદારીમાં નાખવામાં આવે છે. એમ કોઈ એક એમ કે ભાઈ તમે આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર થાવ, તો ચેરમેન થાવ, તો જગ્યા તો બહુ સારી છે, હોદ્દો મોટો મળે છે, પણ એ મોટો હોદ્દો મળીને કંઈ રાજી થવાનું નથી, એના બધા કાર્યોની જવાબદારી એને ઊભી થાય છે. એમ તું વિતરાગ દેવગુરુ શાસ્ત્ર પાસે આવ્યો, સત્શાસ્ત્રથી તું સ્વાધ્યાય કરવા લાગ્યો, તો હવે તારી કોઈ જવાબદારી ખરી કે નહીં? તારી જવાબદારી બધી છે. બીજો ભૂલે તો ક્ષમ્ય છે, તું ભૂલીશ તો તારી તને જલ્દી ક્ષમા કુદરત આપશે નહીં, એ પરિસ્થિતિ થશે. એટલે એ વાત છે કે અનંતકાળથી અનંત જીવોએ ચૈતન્યમાં ઉપયોગને લગાવવાનો ખ્યાલ રાખીને, લક્ષ્ય રાખીને પ્રયત્ન કર્યો છે. આવી જ રીતે એટલે કઈ રીતે? કે મારો ઉપયોગ મારે મારા સ્વરૂપમાં લગાવવો છે, મારે અંતર્મુખ થવું છે, અંતર્મુખ થવું છે, થઈશ ત્યાંથી મારા કાર્યનો પ્રારંભ થશે, એ પહેલાં મારા કોઈ કાર્યનો પ્રારંભ થતો નથી અને થતો નથી ત્યાં સુધી મને કોઈ વાતે સંતોષ થાય એવું નથી. મોટો ભૂલાવો તો સંતોષનો થાય છે. અટકવાનું મોટું કારણ સંતોષ થાય છે. અનાદિથી પર્યાય બુદ્ધિ હોવાને લીધે સંતોષ થવો એ પણ પર્યાય બુદ્ધિની જ એક પ્રવૃત્તિ છે. એટલે એ સહેજે સહેજે જાણે અજાણે પણ થઈ જાય છે. એ કોને નથી થતો કે જેણે લક્ષ્ય રાખ્યું છે કે અંતર્મુખ ઉપયોગ કરીને જ્યાં સુધી સ્વસંવેદન અને સ્વરૂપના આનંદને પ્રગટ ન કરું ત્યાં સુધી કોઈ પણ બાહ્ય પરિણામ છે એ પરિણામને વિશે મારે જરા પણ સંતોષ પકડવાનો પ્રશ્ન રહેતો નથી. અને જે જીવ એ સ્થિતિમાં આવે છે એને પરિપૂર્ણ દ્રવ્યનો આશ્રય થતાં એ સ્થિતિમાં આવવાનું થાય છે. એટલે જ્યાં સુધી જીવા પરિપૂર્ણ દ્રવ્યનો આશ્રય લીધો છે એવી જ પરિપૂર્ણ અવસ્થા ન થાય ત્યાં સુધી તેનો પ્રયત્ન એ નિરાંત વાળીને બેસે એવું કદી બનતો નથી. નાનીઓ તો ત્યાં સુધી કહે છે કે આ પરિસ્થિતિમાં જે પરિસ્થિતિમાં અમે મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યો એ પરિસ્થિતિમાં એમ દેખાય છે કે જેવું અમારું પૂર્ણ પરમાત્મા દ્રવ્ય છે એવી પૂર્ણ પરમાત્મા દશા ન થાય ત્યાં સુધી સ્વપ્ને પણ ઉદ્યમ છોડીને નિરાંત વાળીને બેસવું એક સમય પણ એ અમારા સ્વપ્નમાં પણ એ વાત નથી. જાગતા તો એ વાત નથી પણ અમારા સ્વપ્નમાં પણ એ વાત નથી. એટલા બધા પુરુષાર્થના પ્રેરણાત્મક વચનો જોવા મળે છે શાસ્ત્રોની અંદર. માટે તું પણ આમ કર. અનંત અનંત કાળ ગયો. હવે ભૂતકાળ ઉપર એક દ્રષ્ટિપાત કરાવે છે કે જો ભાઈ અનંત અનંત કાળ ગયો, જીવ ક્યાંક ક્યાંક અટકે છે. જો ન અટક્યો હોત તો એને દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષો દ્વાર મળ્યા છે. એને ઈચ્છા પણ કરી છે કે આ બધા મળ્યા તો હવે મારું કાંઈ કલ્યાણ થઈ જાય તો સારું, એવો ભાવ એને કર્યો છે. છતાં પણ ક્યાંક ક્યાંક અટકે છે. અનંત અનંત કાળ ગયો અને એનો જે અટક્યો છે એટલે જ અનંત કાળ ગયો છે. થોડો કાળ ગયો નથી, 5, 25, 50 કે 1000 વર્ષ ગયા છે એમ નથી, પણ અનંત કાળ ગયો છે. જેની હદ નથી એટલો કાળ ગયો છે. અને એનું કારણ જીવ અટક્યો છે તે છે. અટકવાના તો અનેક અનેક પ્રકાર, એ તો પહેલા જ કહી દીધું કે અનેક પ્રકારે જીવ અટકે છે. એમાં વિવિધ પ્રકાર છે. કોઈ કોઈ પ્રકારે અટકે છે, કોઈ કોઈ પ્રકારે અટકે છે, કોઈ કોઈ પ્રકારે અટકે છે. તમામ પ્રકારનો સંક્ષેપ એક જગ્યાએ લાવીએ તો એટલો છે કે જીવ ઉદયમાં અટકે છે. ક્યાં અટકે છે? કે જીવ ઉદયમાં અટકે છે. જે પ્રકારના સંયોગ વિયોગ ઊભા થાય છે એમાં સર્વસ્વપણું માનીને જીવ એમાં અટકે છે. અનંત અનંત કાળ ગયો, જીવ ક્યાંક ક્યાંક અટકે છે અને ક્યાંય ને ક્યાંય એ અટકી જાય છે. ખાસ કરીને દરેક જીવ પોતાના ચાલતા ઉદયમાં અટકી જાય છે. ઉદયમાં અટકે છે એનું કારણ એને ઉદય અને ઉદય ભાવમાં ઉદાસીનતા આવી નથી. આ મુખ્ય વાત છે. ચૈતન્યની પ્રાપ્તિની અપેક્ષા એ કરીને આસ્તિ છે એની. અપેક્ષા તો નાસ્તિનો વિષય છે, પણ ચૈતન્ય સ્વભાવની પ્રાપ્તિની અપેક્ષા એ કરીને એને ઉદયભાવમાં ઉપેક્ષા આવી નથી. કહે છે કે અટકવાના તો અનેક અનેક પ્રકાર, સફળ થવાનો એક જ પ્રકાર. શુભાશુભ ભાવ અનેક પ્રકાર. અંદરમાં દ્રવ્ય કર્મનો, પૂર્વ સંચિત કર્મનો ઉદય છે, વિપાક છે. બહારમાં તદનુસાર અનેક પ્રકારના નિમિત્તો સ્વયં પોતાને કારણે ઉપસ્થિત હોય જ છે. જીવ પોતાના લક્ષ્યથી ચ્યુત હોવાને લીધે એમાં અટકે છે, એમાં એકાકાર થાય છે અને દર્શન મોથી વધારે ઘેરાય છે. અટકવાના તો અનેક અનેક પ્રકાર, સફળ થવાનો એક જ પ્રકાર ચૈતન્ય દરબારમાં જવું. તે સફળ થવાનો ઉપર પણ એ જ વાત, માત્ર ચૈતન્ય દરબારમાં જ ઉપયોગને લગાડી દે. બસ એક જ રસ્તો છે, એક જ અનેક રસ્તા હોત તો કદાચ આ રસ્તો કે આ રસ્તો ભૂલ થાત. પણ અહીંયા તો કહે છે કે ચૈતન્ય દરબારમાં ઉપયોગ લગાડી દે, એટલે ઉપયોગને અંતર્મુખ કર, બસ એક જ વાત છે, તારો સર્વ ઉદ્યમ ઉપયોગને અંતર્મુખ થાય એ લક્ષ્ય છે કે નહીં, એટલી જ વાત હું લક્ષમાં રાખ, એટલું ધ્યાન રાખ, તો ક્યાંય ભૂલાવવામાં પડીશ નહીં. પોતે ક્યાં અટકે છે, હવે જરા વધારે સ્પષ્ટ કરે છે વિષયને, કે પોતે ક્યાં અટકે છે તે જો પોતે ખ્યાલ કરે તો બરાબર જાણી શકે. આ એક વાત માર્મિક કરી છે બુદ્ધબેનશ્રીએ, કે સામાન્ય રીતે તો જે જીવ ભૂલે છે, અટકે છે, એને ખ્યાલ રહેતો નથી કે હું ક્યાં ભૂલું છું, કેમ ભૂલું છું, કેવી રીતે અટકું છું. એક તો એવા વર્ગમાં મુમુક્ષુઓનો બહુ ભાગ હોય છે, બહુ થોડો ભાગ અથવા વિરલ જીવો એવા હોય છે કે એટલા જાગ્રત હોય છે કે મને પ્રાપ્તિ નથી, હજી મને પ્રાપ્તિ નથી, તો હું કાંઈક અટકું છું, હું કાંઈક અટકું છું તો ક્યાં અટકું છું એ જો મને ખબર નહીં પડે તો મને અહીંયાથી છૂટવાનો પણ અવસર મળશે નહીં. તો એવા જીવો અંતર તપાસ કરે છે, અંતર અવલોકન કરતા રહે છે. જે જીવો અંતર તપાસ કરે છે, અંતર અવલોકન કરે છે, એને એમ કહે છે કે એ જીવો બરાબર જાણી શકે છે કે હું અહીંયા અટકું છું. બે પ્રકાર છે, આ વાત એક નિમિત્તથી આવે છે, આ જ વાત એક ઉપાદાનથી આવે છે. આ વાત અહીંયા ઉપાદાનથી ચાલી છે. શ્રીમદજીની શૈલી એવી છે કે સતું સત્પુરુષના ચરણમાં જા, ક્યાંય અટકતો હઈશ તો તને અટકવા દેશે નહીં, તને સૂચના આપશે, તને માર્ગદર્શન આપશે કે આમ ન થાય, આમ ન કરાય, આ રીતે અહીંયા આમ ન ચાલે, અહીંયા આ રીતે આમ ચાલે, આમ થાય, આમ તો એ તો એને બહુ સુગમ વિષય થઈ પડ્યો. પછી તો તરત જ એનું ધ્યાન ખેંચાય છે કે બરાબર છે, મારું ધ્યાન ન ગયું, સારું થયું કે માથે સત્પુરુષ હતા, મારું ધ્યાન દોર્યું અને હું અટકતો બચ્યો. તો એ જીવને માટે કરવા માટે એક સુગમ વ્યવસ્થા છે. કુદરતી એ પ્રકારના, કુદરતી એ પ્રકારનો પુણ્યયોગ હોય પોતાની યોગ્યતા સહિતનો. જો યોગ્યતા સહિતનો પુણ્યયોગ ન હોય તો એ પુણ્યયોગ નિષ્ફળ થાય છે. યોગ્યતા હોય તો એને ખ્યાલ આવે છે, સંકેત કરે ત્યાં ખ્યાલ આવે છે કે હું અટકું છું એમ કહેવા માંગે છે. સુભાગભાઈના પત્રો વાંચ્યા હતા, બમાણિયા ગયા ત્યારે એટલું વિધુ એમનું સમર્પણ હતું સંગતજી પ્રત્યે કે લગભગ એમણે કોઈ વાર રોજે રોજ તો એકાંતરે કાગળ લખ્યા છે. સંગતજીના વધુમાં વધુ પત્રો સુભાગભાઈ ઉપર છે, એનું કારણ પણ એ જ છે કે એક તો એટલા એ સુપાત્ર હતા અને બીજું એમના તરફથી પત્ર વ્યવહાર સૌથી વધારે હતો. બરોબર, તો એની અંદર એમને
આવું કામ કરવું એમ કહેવા માંગે છે, આપણને ઈશારો કરે છે કે અમે આવું કર્યું છે, એવું તું જીવનમાં કર તો તને શાંતિ મળે એવું
છે. બરોબર, જેના દીક્ષા લીધી ન હોય આપણે રાજપાઠ કરતા હોય એને કેટલા ગુણ પણ હોય.
ચોથું સમ્યક દર્શન, રાજપાટ હોય બધું ચોથે હોય, પાંચમે હોય તો રાજપાટ નથી, પાંચમે પછી બાર વ્રત આવી જાય. મુનિ હોય છઠ્ઠું સાતમું તો એને નગ્ન દશા, વસ્ત્રનો તાણો વાણો નહીં, જંગલમાં વાસ, નિર્દોષ આહાર પાણી પણ એક જ વખત, એના માટે ચોકા બનાવે, આહાર થાય એ લે, દોષિત આહાર છે એ મુનિ લે તો મુનિનું ગુણસ્થાન રહે નહીં, એવી એની વ્યવહાર વર્તનની મર્યાદાઓ પણ એટલી બધી કડક છે આગમમાં કે એનું પણ પાલન અત્યારે જોવામાં આવતું નથી. નિશ્ચયનું તત્વ તો રહી ગયું, એનું વ્યવહારનું આચરણ આગમ પ્રમાણે જોઈએ એ પણ અત્યારે ફેરફાર થઈ ગયો છે. ગુરુદેવશ્રી તો બધાના ટચમાં આવેલા, ગુરુદેવશ્રી કહી શકે ભાઈ આ તત્વ સાચું ક્યાંય જોવામાં આવતું. એ લોકોનો પ્રશ્ન, મુનિઓને કેમ નથી માનતા? પણ ગુરુદેવ કહે કે સાચા મુનિ હોય તો અમે ઝૂકી જઈએ, પણ સાચા ન હોય અને ચાલે આવો ફેરફાર તો એને સમ્યક દ્રષ્ટિ ખ્યાલ આવે તો એને નમસ્કાર કરે
નહીં.
એવો ફેરફાર છે, સાચું ભાવલિંગ ત્યારે સમ્યક દર્શન દુર્લભ થઈ ગયું છે. એમાં મુનિ પણ તો પરમેષ્ઠી પદ કહેવાય, હોય શકે આ કાળમાં એનો ન હોય એમ નિષેધ નથી. પંચમ કાળમાં સાચું ભાવલિંગ હોય શકે, આ કુમકુમ ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, બધા પંચમ કાળના બધા મહાસંતો મુનિઓ ઘણા હતા સાચા. પછીનો કાળ હજાર વર્ષનો આવ્યો ને એમાં ક્રમે ક્રમે સાચું ભાવલિંગ અને સમ્યક દર્શન દુર્લભ થઈ ગયું. એ સમ્યક દર્શનનો યુગ પાછા સાચા વિદ્વાનો પંડિતો થયા 200 વર્ષ પહેલા જ આવતું. નિરૂપણ કર્યું અને જે સ્વરૂપ છે એવી સ્પષ્ટ ચોખવટ ગુરુદેવશ્રી દ્વારા ખૂબ ખૂબ થઈ ગઈ અને હજારો વર્ષ ચાલશે એ ચોખવટ. એવું બધું સાહિત્ય બહાર આવી ગયું છે, ટેપ રહી ગયા છે. હારસમાં કોતરાઈ ગઈ વાણી ગુરુદેવશ્રીની, બેનશ્રી કુમકુમ ભગવાનની તો કોતરાણી, તો ગુરુદેવના વચનો બધા આપણે સુવર્ણપુરીમાં. એ વાણીને સમજનારા પણ પંચમ કાળમાં હોય શકે અને થાશે, પણ એ આ વિધિથી થાય છે. વિધિમાં કઈ સુધારો થાય એવો, તારામાં સુધારો બધો કરી લેવા જેવો. એ વિધિ આ ચાલે છે, દ્રય દ્રષ્ટિ યથાર્થ. દ્રય એટલે ગુણોનો શક્તિનો સાગર, જેની એક એક શક્તિમાં અનંત 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 સામર્થ્ય, એવી અનંત શક્તિ એનું એક દળ, એવું ભગવાન ચૈતન્ય પરમાત્મક વસ્તુ, એમાં દ્રષ્ટિ લગાવી કે તે હું છું એમ જ્ઞાનમાં ભાસે અને શ્રદ્ધામાં નિર્ણય આવે ત્યારે એમાં પરિણતિ સ્થિર થઈને એને શાંતિ અને સમ્યક દર્શન થતા આનંદનો અનુભવ થાય. બસ એટલે પછી એને નિર્ણય થઈ ગયો કે હવે અમારે ભવનો કિનારો છે, અમે હવે ભવમાં ભટકવાના. નવા જ્ઞાનીની ભૂમિકા, એની ઓળખાણ કરવી, એક તો જ્ઞાની દુર્લભ, પાછા એને ઓળખવા દુર્લભ, પાછું ઓળખાય તો વળી કંઈક ને કંઈક પાછી શંકાશીલ રહી જાય ઊંડે ઊંડે.
આવતીકાલે બાજુના ગામે ઉઘરાણીએ જવાનો વિચાર છે. શ્રીમદજીને શું કામ છે? સુભાગભાઈને કોઈ ઉઘરાણીએ જાય એનો શ્રીમદજીને શું પ્રયોજન છે? પહેલા તો એમ લાગે કે આવી સંસારની નિષ્પ્રયોજન વાત કેમ લખતા હશે? એ તો બહુ સુપાત્ર જીવ હતા, એની અંદર આશય જ બીજો હતો કે આ સત્પુરુષ છે એ મારા પરમ ગુરુ છે. કેમ કે જેનાથી તરે એ તો તીર્થંકર થી અધિક લઈ લીધા, તો મારા એક એક પરિણામની એમને હું જાણ કરું, ક્યાંક એમના તરફથી સંકેત આવશે કે આમ થાય ને આમ ન થાય, એમની આજ્ઞા બહુ જબરદસ્ત સમર્પણ છે. એટલે વાત ભલે સાદી દેખાય છે પણ એમની ભક્તિ અને સમર્પણ અછા નહીં રહેતી નથી, એ પ્રકારે બધી ઢબ ચાલે છે. એટલે એમણે એક નક્કી કરી નાખ્યું છે કે મારા જીવે જ્યાં સુધી મને આત્મજ્ઞાન ને સમ્યક દર્શન ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તો ખચિત કરીને સત્પુરુષ ની આજ્ઞા એ ચાલવું છે. જો હું સત્પુરુષ ની આજ્ઞા એ ચાલવાનો અભિગમ ન રાખું તો સ્વચ્છંદ ચડતા મને વાર લાગશે, સ્વચ્છંદ થઈ જશે અને મુમુક્ષુની ભૂમિકામાં આ પ્રકાર સહેજે આવી જાય છે. એટલે એમણે આખો રસ્તો જ અપનાવ્યો છે. મોટો ફાયદો એમને એ થયો છે કે આયુષ્ય છોડતા પહેલા, આયુષ્ય પૂરું કરતા પહેલા એમને ભવભ્રમણનો છેદ કરીને જે કાંઈ ગણીએ એમનો પરિચય 7-8 વર્ષ થઈ ગયો છે. બરાબર 6-7 વર્ષ થઈ ગયો છે. 29મું વર્ષ શ્રીમદજીનું છે ત્યારે એમના દેહાંતનો પત્ર જોવામાં આવે છે. 29મા વર્ષમાં વાંચવા મળે છે કે શ્રી સુભાગે આ સંપ્રદાયના મુનિઓને પણ ન હોય એવી સમાધિ દશામાં દેહ ત્યાગ કર્યો છે. મોટા મુનિઓની વાત કરી છે, મોટા મુનિઓ એટલા કહેવા હતા એમ કરીને પ્રશંસા કરી છે એમના મૃત્યુના પ્રસંગની. અને એ 23મી સાલમાં લગભગ પહેલા વહેલા 23મા વર્ષે પહેલા વહેલા એમને મળ્યા છે. મોરબી ગયા છે અને ત્યાં એમને મળ્યા છે. 23, 24, 25, 26, 27, 28 વર્ષનો પરિચય છે. આ કાળમાં 7 વર્ષનો પરિચય એ કંઈ એટલો લાંબો પરિચય ન કહેવાય. આપણે વિચારીએ તો આપણો ભૂતકાળ વિચારીએ બરાબર છે. યુવાન ઉંમરમાં આપણે ગુરુદેવશ્રીના પરિચયમાં આવ્યા અને વૃદ્ધાવસ્થાએ માં આપણે પ્રૌઢ અવસ્થામાં પહોંચી ગયા. 7 વર્ષનો પરિચય છે. એમને મોટી ઉંમર હતી, સુભાગભાઈની ઉંમર તો ઘણી મોટી હતી, પણ ઉંમર સાથે આને કાંઈ પ્રશ્ન નથી. આ પ્રશ્ન તો પ્રયત્નનો છે. 7 વર્ષના ટૂંકા ગાળામાં એટલું મોટું સમર્પણ છે એમનું, એટલી અત્યંત ભક્તિ છે કે દેહ છોડતા પહેલા 11મી દિવસે ભવભ્રમણનો નાશ કરી અને અહીંથી સ્વર્ગમાં ગયા. બરાબર છે, પણ એ તો હવે ગજબનો વિષય છે. ગાંધીજીને જયારે યાદ કરીએ છીએ ત્યારે કોઈ એમની જે પુરુષાર્થની જે પરિસ્થિતિ છે, છલંગ જ મારતા હતા એ તો. કોઈ પ્રવેશે છલંગ મારીને કર્યો છે અને ત્યાર પછીની સ્થિતિમાં એમણે પછી છલંગ મારે છે. તો અંગત પરિચય ઘણો હતો એટલે બહુ ખ્યાલ મને તો જબરદસ્ત અસાધારણ પ્રકાર. આપણી સામાન્ય મુમુક્ષુની દ્રષ્ટિએ વિચારમાં આવે તો પણ જે જીવ પોતે પોતાની તપાસ રાખે છે, પોતામાં અંતર અવલોકન પોતાનું રાખે છે પોતાના પરિણામનું, ત્યાં એને સ્વલક્ષે વિચારણા સુવિચારણા ચાલે છે, હિત અહિતની જાગૃતિ રહે છે અને તેથી કરીને એ પોતે ક્યાં અટકે છે એ તે બરાબર જાણી શકે છે. અને એ બરાબર જાણી શકે છે ત્યારે એ અટકવા માટે તો આ ક્ષેત્રમાં આવ્યો નથી, આ લાઈન પકડી નથી એણે. એટલે જેને ભૂલનો ખ્યાલ આવે એ ભૂલ ભાંગ્યા વિના રે, એની ભૂલ સુધાર્યા વિના રે. એ વાત પણ સાથે સાથે લીધી છે. જ્યારે એમ કહ્યું કે જીવને અનેક પ્રકારે અટકવું બને છે ત્યારે એ અનેક પ્રકારમાંથી અટકવાનો એકમાત્ર ઉપાય બતાવ્યો અને એ ઉપાય કોઈ એમ ત્યાં તર્ક કરી શકે છે, પ્રશ્ન કરી શકે છે કે ચૈતન્ય ધર્મમાં ઉપયોગ લગાડવો વાત સાચી અમને કબૂલ છે ને મંજૂર છે પણ લાગતો નથી એનું શું, આ પ્રશ્ન થઈ શકવા યોગ્ય છે. અમારે તો ઘણો લગાડવો છે, ચૈતન્ય દરબારમાં ઉપયોગ લગાડવો છે, આપની વાત સોના જેવી છે. તો પોતાને નિંદવા જેવું છે કે ભાઈ તું ખોટો છો, તને તારી ઈચ્છા થાય છે પણ તું ખોટો છો. કેમ કે તે તમે તપાસીને ક્યાં અટકો છો એ વાત તે જાણી નથી, અને અટકો છો ત્યાંથી જે ફસામણમાંથી નીકળવા માટેનો કોઈ પ્રયત્ન તપાસ કે અવલોકનનો તે શરૂ કર્યો નથી. એક ઉપાદાન રીતે એ કામ કર્યું નથી. નિમિત્ત અપેક્ષાએ જે તારું સમર્પણ હોવું જોઈએ, પરિપૂર્ણ સમર્પણ હોવું જોઈએ, પરિપૂર્ણ સમર્પણ આવ્યું નથી. એમાં વંચના બુદ્ધિએ સમર્પણ આવે છે એટલે કે ક્ષતિ રહે છે, અને જીવને લાગે છે કે હું સમર્પણ પણ કરું છું તો એ રીતે પણ પોતે ભૂલ્યો છે. ત્રીજું કે જ્યારે સત્પુરુષ કહે ત્યારે પણ એને જે અંતર તપાસ તો એ વખતે પણ થવી જ જોશે. કહેવું એ તો નિમિત્ત માત્ર છે, દર્શાવવું એ તો નિમિત્ત માત્ર છે, પણ નિમિત્ત ત્યારે લાગવું પડે છે કે જ્યારે જીવને સત્પુરુષના સમાગમમાં પોતાનું હિત કરવાની અત્યંત જાગૃતિ હોય ત્યારે નિમિત્ત પણ લાગવું પડે છે.
બરાબર.
અને તેથી તે કહે છે એના ઉપર એનું ધ્યાન ખેંચાઈ જાય છે. મિત્ર, એમાંય બે પ્રકાર થાય છે. કહે છે ઘણાનું ધ્યાન ખેંચાતું નથી, કહે છે કોકનું ધ્યાન ખેંચાય છે. ધ્યાન ખેંચાય છે ત્યાં પાછો આ ઉપાદાનની પ્રવૃત્તિ આવી. ધ્યાન નથી ખેંચાતું, કહે છતાં ધ્યાન ન ખેંચાય, એને તો પોતાની મેળે અંતર તપાસ થાય અને એ અટકવાનું માટે એવું તો કોઈ દિવસ બની શકવાનું નથી. એક 200-500 કરોડ નો પ્લાન નાખ્યો હોય, કારખાનું નાખે છે, તો એના જે અર્થશાસ્ત્રીઓની એડવાઇસ લેવામાં આવે ઇકોનોમિકની દ્રષ્ટિએ, તો અર્થશાસ્ત્રીઓને આખો ચાર્ટ કાઢીને દે કે એક વર્ષ મોડું થાય તો આટલું નુકસાન, બે વર્ષ આ પ્લાનને પ્રોડક્શનમાં જતા વાર લાગે તો આટલું નુકસાન. કેમ કે નફો નફાનું વ્યાજ, રોકાણ રોકાણનું વ્યાજ, આ બધો હિસાબ ગણીને આપે ચક્રવર્તી વ્યાજની જેમ, અને એને ચિત્ર દેખાડે કે જો ભાઈ આ જલ્દી ઉત્પાદનમાં જવા માટે તને આટલો લાભ છે, અને નહીં તો આટલું નુકસાન છે. એટલે એ બાબતમાં જીવને શું કરવું એ પછી સમજાવવાની જરૂર રહેતી નથી. એવી માત્ર કાગળિયા ઉપર સલાહ લખીને દે તો એને હજારો રૂપિયા ચૂકવવા પડે, લાખો રૂપિયા ચૂકવવા પડે. ખબડો મોટો પ્લાન હોય તો લાખો રૂપિયા ચૂકવવા પડે, ટકાવારી લઈએ છીએ અત્યારે તો પર્સેન્ટેજ આપવા પડે. મારો કન્સલ્ટન્સીનો ચાર્જ 1% લાગશે. કેટલા કરોડનો પ્લાન છે? કે 200 કરોડનો. તો 200 કરોડના 1% લખે તો 200 લાખ, 2 કરોડ મને આપો. ઠીક આમ લાગે છે. આ અનંત જન્મ મરણ છૂટી જાય એની સલાહ સૂચના ને માર્ગદર્શન નિષ્ફળ. કઈ જોઈએ નહીં અમારે, અમારે કઈ ખપે નહીં. આ કેમ કહેનાર પ્રત્યે મસ્તક નમે છે એનું આ કારણ છે કે જગતનો વ્યવહાર જે રીતે ચાલે છે એ રીતે જ્યારે વિચાર કરવામાં આવે છે, અને સત્પુરુષોની જે નિષ્ફળતા જોવામાં આવે છે અને એનો જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે કહેનાર પ્રત્યે નમન થયા વિના રે નહીં, એનું હૃદય નમે, એનું મસ્તક નમે, જે કહો તે સમર્પણ આવ્યા વિના રે નહીં. મુમુક્ષુને સમર્પણ આવે છે એ કોઈ મૂર્ખામી નથી, એ મહાવિવેક છે. કેમ કે બહારમાં તો એને રીતસર પહેલા બંધાવવું પડે છે કે કરો છે કે મારે તમને આટલા આપવા પડશે, શરૂઆતમાં આટલા, આગળ જતા આટલા, પછી આગળ જતા આટલા, અને પછી આગળ જતા પૂરેપૂરા તમારે દેવા પડશે. અહીંયા કે છે પહેલી શરત એ છે, અમે અમારા રસ્તે જઈએ છીએ, નિષ્કારણ કરુણાથી કરુણા અમારા હૃદયમાં ભરી છે, એટલે કેટલીક વાત આ રસ્તો કેમ પ્રાપ્ત કરાય બહાર આવી જાય છે, આથી વધારે અમારે કાંઈ લેવા દેવા નથી. તો એની મહાનતા કેટલી, આ એક વિચાર. એ આવી આવી વાતો કરીને બહાર કાઢ્યા છે કે પોતે જો તપાસ કરે અંતરમાં તો એ બરાબર જાણી શકે કે બુદ્ધિ ક્યાં અટકે છે. આટલી વાતો મુમુક્ષુને પ્રેરણા અને માર્ગદર્શનની બે પેરેગ્રાફમાં આ બોલમાં લીધી છે. હવે જે વિષય ચાલે છે એ સરખામણીનો વિષય લીધો છે, સમીક્ષાનો વિષય લીધો છે. અટકવાની વાત લીધી ને તો સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત દ્રવ્યલિંગી સાધુનો છે. દ્રવ્યલિંગી સાધુ થઈને પછી એના પેટામાં બધા અટકવાના સ્થૂળ પ્રકારો આવી જાય છે. દ્રવ્યલિંગી સાધુ થઈને પણ જીવ ક્યાંક સૂક્ષ્મપણે અટકી જાય છે. દ્રવ્યલિંગી સાધુ થાય છે એટલે શાસ્ત્રોના શાસ્ત્રો અવગાહન કરવાની જેને લબ્ધિ પ્રગટ થઈ હોય છે, 11 મહિને 9 પૂર્વ પર્યંતની, નંબર એક. બીજા નંબરમાં કષાયની મંદતા એટલી કે નિરતિચાર પંચમહાવ્રત 28મું ગુણ પાળતા જેના ફળમાં 9મી ગ્રીવકનો ભાવ મળે એટલા ફળને પ્રાપ્ત થાય. એવો જીવ પણ પરમાર્થના માર્ગથી વંચિત રહે છે અને અટકે છે તો એનો પ્રકાર કયો, કેવી રીતે? ભલે એ સૂક્ષ્મપણે અટકે છે, એમાં ને એમાં બીજા સ્થૂળ પણ અટકે છે. એ તો અટકવાનું સ્થાન તો જે છે તે છે, પણ આ સૂક્ષ્મપણે અટકે છે તેથી ઓછો અટકે છે એમ નથી, પણ પૂરેપૂરો અટકે છે. અને સ્થૂળપણે અટકે છે એ તો પૂરો અટકેલો જ છે, એને તો ચર્ચા કરવાનો પ્રશ્ન રહેતો નથી. શુભ ભાવની મીઠાશમાં રોકાઈ જાય છે. જે શુભ ભાવ એને ઉત્પન્ન થાય છે, જેને જેટલી યોગ્યતા હોય એ ભાવ એને સારો લાગે છે, મીઠો લાગે છે, અને ત્યાં એને સંતોષ પકડાય છે કે હું આટલું આટલું મારા આત્મહિતને અર્થે કરું છું, પૂજા કરું છું, સ્વાધ્યાય કરું છું, દયાનામ પાળું છું, યાત્રાએ પણ ક્યારેક જાઉં છું, ખરી વાત છે. શાંતિભાઈ એક જ આવે છે, બીજા પુરુષોમાં તો કોઈ આવી શકતા નથી. શાંતિભાઈ નજીક રહે છે ને, પૂજામાં હોય છે, આપણે બધા તો દૂર રહેવા વાળા છીએ અને ટાઈમમાં તો નથી, તો બીજા નથી કરતા ને હું કરું છું. તારું ધ્યાન બીજા ઉપર ગયું, આ વાત વ્યાજબી. સારો નિમિત્ત ને એ મિથ્યાત્વ છોડે તો ભાવલિંગમાં આવતા એને વાર ન લાગે, કેમ કે બાકીની જે પરિસ્થિતિ છે એને બહુ સાનુકૂળ છે બારમાં. અથવા એનો એનો જે પુરુષાર્થ છે ઘણો ઉગ્ર છે, અંતર્મુખની સાચી દિશામાં એનો પુરુષાર્થ નથી, બાકી ઉગ્રતા ઘણી છે. એટલે ભાવલિંગ આવવા માટે તો ઉગ્ર પુરુષાર્થ જોઈએ જ, તો એ તો એની પાસે એડવાન્સમાં છે, પણ દિશા ફેર છે એટલે ઊંધે રસ્તે જાય છે, દિશા થોડી પકડતા એને ભાવલિંગમાં આવતા વાર લાગતી નથી. ને સમોસરણમાં એમ જાજુ બને છે કે દ્રવ્યલિંગમાં ઘણા આવી ગયા હોય છે અને જેવું અંદરમાં અટકવાનું જે પ્રકાર છે એ આદેશ નીકળી જાય છે, અવરોધ નીકળી જાય છે ભાવલિંગમાં, અને એક મૂલ્ય થઈ જાય છે ભાવલિંગે, વાર લાગતો નથી એને ભાવલિંગમાં આવતા, એમ થાય છે. શુભ ભાવની મીઠાશમાં રોકાઈ જાય છે કોણ? પોતે દ્રવ્યલિંગી અને અને બીજો કોઈ પણ નહીં, પોતે રોકાઈ જાય છે એમ લેવું. પોતે શુભ ભાવની મીઠાશમાં રોકાઈ જાય છે, દ્રવ્યલિંગીનું તો દ્રષ્ટાંત છે, પણ જ્યારે જ્યારે ભાવ કોઈ ભાવની મીઠાશ આવે ત્યારે એને અવશ્ય અવશ્ય ચેતી જવું કે આ કોઈ પણ પ્રકારનો શુભ ભાવ હોય મારે એની મીઠાશ, એની મહત્તા, એની મુખ્યતા અને એમાં સંતોષ થાય એવી ભૂલ કદી મારાથી થવી જોઈએ નહીં. આ વસ્તુ એની જાગૃતિનો વિષય હોવો જોઈએ. તો મુનિ દશાની વાત લીધી, મુમુક્ષુ ને પણ આગળ ન વધે તો, અંતર્મુખ થવામાં ઉદ્યમ ન લગાડે તો એને શુષ્કતા એવા વિના રે નહીં, સ્વચ્છતા એવા વિના રે નહીં, ભૂલ થયા વિના રે નહીં, અચકા વિના રે નહીં, પાછો પીડ્યો વિના રે નહીં. આ પરિસ્થિતિ આ કુદરતી વ્યવસ્થા છે. કેમ કે પરિણામ તો ચાલ છે, પરિણામને ચાલ કહી છે, ચાલની ઉપમા. તું ચાલે છો, કઈ દિશામાં નક્કી કર, દિશા બે છે, ત્રીજી દિશા નથી. આગળ ચાલે છે પાછળ તપાસી લેતો, જો આગળ નહીં ચાલ નિયમથી પાછળ જઈશ. માટે આગળ ચાલવા માટે સતત ઉદ્યમવંત રહે, સતત જાગ્રત રહે, નહીંતર પાછળ જાય. આ પરિસ્થિતિ હે પાછળ એટલે પરિણામનું સ્તર ઘટવું, પરિણામ મનમાં નીચેના સ્તરના પરિણામ થવા, દર્શનમુખથી આવૃત થવું. કદાચ ચારિત્રમાં કોઈ આગળ વધતો દેખાય કે ભાઈ પહેલા તો હું ધંધો કરતો હતો, હવે નિવૃત્તિ લઈ લીધી છે, પહેલા તો આટલો ત્યાગ નહોતો, હવે આટલો ત્યાગ કર્યો છે, પહેલા તો આટલું ખાતા હતા, હવે નહોતા ખાતા, પહેલા આટલું વ્રત નહોતું લીધું, હવે વ્રત લીધું છે, બ્રહ્મચર્યાદી એમ વિસ્તાર કરે. અનેક પ્રકાર બારમાં ચારિત્રમોમાં એમ લાગે કે નાના વિકાસ કર્યો છે, બધું અટકવાનું કારણ થશે. આ તો કર્યું ને, આ તો કર્યું ને, આ તો છેડ્યું ને, આટલા શાસ્ત્ર તો વાંચ્યા ને, આટલું જ્ઞાન તો મેળવ્યું ને, મરી ગયો, બધે અટકી ગયો, ખલાસ. ચોથો તો હજી આવ્યું જ નથી. પહેલામાં ને પહેલામાં ભાવ ભ્રમણની વૃદ્ધિનું કારણ થાય, જે ઘટવાના નિમિત્તો છે તે વધવાના નિમિત્તો થઈ પડે ને. આપણી તીવ્રતા ગણી છે. એટલે શું થાય છે કે જ્યાં દિશા બદલાઈ જાય છે એટલે એ તીવ્રતા જોરથી કામ કરે છે. પોસિબિલિટી જેટલો આગળ જાય એટલી જવાબદારી વધે. પેલા મુમુક્ષુ ન હોય, મુમુક્ષુ થાય જવાબદારી વધી, મુમુક્ષુતામાંથી આગળ વધે જ્ઞાન દશામાં આવે જવાબદારી વધી, દ્રવ્યલિંગી થાય જવાબદારી વધી, ભાવલિંગી થાય જવાબદારી વધી. જેટલો આગળ ચાલે એટલી જવાબદારી વધે ને. એ તો સંસારમાં પણ એમ જ છે. પટ્ટાવાળા કરતા બેંકના મેનેજરની જવાબદારી વધારે હોય ને બેંકના મેનેજર કરતા બેંકના ચેરમેનની જવાબદારી વધારે હોય. સીધી વાત છે. કશાય નથી થતો, પુરુષાર્થ પુરુષાર્થ છે, મિથ્યા તીવ્ર થાય છે, કશાય તીવ્ર નથી થતો. કશાય તો મંદ કરે છે એટલે તો નવમી ગ્રહ કે જાય છે એના ફળમાં, મિથ્યા તીવ્ર કરે છે. કશાય મંદ કરે અને મિથ્યા તો તીવ્ર કરે એ ધર્મના ક્ષેત્રમાં ભૂલેલા જીવોનું સામાન્ય, સામાન્ય એટલે કોમન, સામાન્ય પરિણમન છે. દરેક ક્ષેત્ર ધર્મના ક્ષેત્રમાં બને છે. પછી ચાહે તે મસ્જિદમાં જાય, ક્રિશ્ચિયનના દેવળોમાં જાય કે જૈનના દેરાસરમાં જાય, પણ એ ભૂલે છે ત્યાં શું કરે છે. ધર્મના ક્ષેત્રમાં જઈને શું કરે છે, કશાય તો મંદ કરે છે. કેમ કે તીવ્ર કશાય તો સ્થૂળ એવું પરિણમન છે કે બીજાને ખબર પડે છે, અને બીજાને ખબર પડે છે એટલે બીજા પણ એમ કહે છે કે આ તો ન ચાલે. તમારે તીવ્ર કષાયનું પરિણમન અહીંયા ધર્મના ક્ષેત્રમાં તો ન ચાલે, એ તો તમે કોઈ બીજું ક્ષેત્ર પકડો, ઘણું છે દુનિયામાં. પણ એટલે જીવ તો સામાન્ય રીતે દર્શનમુખથી ના માર્ગથી અજાણ્યો છે, સમ્યક દર્શનના માર્ગથી અજાણ્યો છે, એટલે સામાન્ય રીતે મંદ કષાયના માર્ગને પકડે છે. અને મંદ કષાયના માર્ગને પકડવા માટે ત્યાગ વિરાગ અને શાસ્ત્ર આદિનો પ્રવૃત્તિ કરે છે. એ ક્યાં સુધી કરે છે કે દ્રવ્યલિંગી પર્યંતની ઉત્કર્ષમાં ઉત્કૃષ્ટ કરે છે. એમાં કશાય મંદ કરી જાય છે, કશાય તીવ્ર નથી કરતો, દર્શન મોહ તીવ્ર કરે છે. આ તકલીફ છે. એટલે સુગાનીજી લખ્યું છે કે દ્રવ્યલિંગી મુનિ જેટલા પુરુષાર્થી મિથ્યાત્મા રહે છે તેથી અધિક પુરુષાર્થે તેને સમ્યક દર્શન પ્રાપ્ત થશે, એથી ઓછા પુરુષાર્થે થશે. અને ખરેખર એમ જ છે, ત્યાં જ્યારે એ સગળો થાય છે ત્યારે એનો પુરુષાર્થ અધિક જ થાય છે, જે હોય છે એનાથી અધિક થાય છે, અને ત્યારે જ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એમ જ છે. પણ જે પુરુષાર્થની ઉગ્રતાએ દ્રવિલિંગ લીધું એથી અધિક પુરુષાર્થને ઉગ્રતાએ સમ્યક દર્શન લેતો ભાવલિંગ આવતા નો વાર ન લાગી સીધી સમજી શકાય એવી વાત છે. શુભ ભાવને મીઠાશમાં રોકાઈ જાય છે તેમાં એને એમ આ પોતાના રાગની મંદતા અત્યંત કષાયની મંદતા હોય છે. અત્યારે તો જોવા મળે ને એટલી કષાયની મંદતા હોય છે અત્યંત અત્યંત. અને એવા મંદ કષાય કોઈ અત્યારે દ્રવલિંગી સાધુ જોવે ને તો દુનિયા પાગલ થાય એની પાછળ. ઓહો શું સાધુ છે, શું આ સાધુ છે એમ લાગે. કારણ કે ભાવલિંગી ને દ્રવલિંગીમાં બીજો બહારથી તો ફેર દેખાય નહીં. અત્યારે તો દ્રવલિંગીય કોઈ નથી, છતાંય કોઈ કડક આચરણ પાળનારા નીકળે છે તો લોકો પાગલ થાય છે એની પાછળ. પણ જો દ્રવલિંગી મળે તો બહુ જોવા ન મળે એવી પરિસ્થિતિ તો દ્રવલિંગીની હોય છે. એટલે એને પોતાને એવું થઈ પડે છે, બીજાને થાય એમાં શું, એને ભૂલ થાય છે કે આ રાગની મંદતા, આટલી બધી રાગની મંદતા. અત્યારે હજારમો ભાગ નથી દેખાતો કોઈનો દ્રવ, અત્યારે જે દીક્ષા લે છે એમાં કોઈને એના હજારમો સહસ્ત્રાંશ નથી.
બરોબર,
એવી પરિસ્થિતિ કેટલી બધો કષાય એનો મંદ હોય છે દ્રવલિંગપણામાં. તો એને થઈ જાય છે કેટલી શાંતિ છે, કેટલી કષાય મંદ છે. ચામડી ઉતરડીને ખાર છાંટે, મુખની રેખા ફરે નહીં, આંખનો ખૂણો બદલાય નહીં, કેટલી એની કષાયની મંદતા. માર્ગ કોક બીજો છે, આથી હજી માર્ગ કોક બીજો છે. એ વિષય સમજાવવો છે અહીંયા અને એ વિષય. Well, I think it is.